પહેલો રાજા 15મો અધ્યાય. હવે નબાટના દીકરા યરોબામ રાજાને 18મે વર્ષે અભિયામ યહુદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે યરુસાલેમમાં 3 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માખા હતું. એ અભિશાલમની દીકરી હતી. તેની અગાઉ તેના બાપે જે જે પાપ કર્યા હતા તે સર્વ પાપ માં તે ચાલ્યો અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. તો પણ દાઉદની ખાતર તેના દેવ યહોવાએ તેને યરૂસાલેમમાં દીવો આપ્યો, એટલે કે તેની પાછળ તેના દીકરાને ઊભો કર્યો તથા યરૂસાલેમને સ્થાપિત કર્યું. કેમ કે દાઉદે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઉરિયાહિતની બાબત સિવાય જે કંઈ આજ્ઞા તેણે તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડો અવળો ફર્યો ન હતો. હવે રહાબામ તથા યરોબામની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસોભર વિગ્રહ જારી રહ્યો હતો. અભિયામના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કહ્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને અભિયામ તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતો. અભિયામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદ નગરમાં દાટ્યો અને તેના દીકરા આશાએ તેની જગ્યાએ રાજ કર્યું. ઇસરાયલના રાજા યરોબામને 20મે વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે 41 વર્ષ સુધી યરૂસાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ માખા હતું ને અભિશાલમની દીકરી એ હતી. જેમ તેના પિતા દાઉદે કર્યું હતું તેમ આસાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે દેશમાંથી ઉમૈથુનીઓને કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ કરેલી મૂર્તિઓને દૂર કરી. તેણે પોતાની માં માખાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીને સારું અમંગળ મૂર્તિ બનાવી હતી. આશાએ તેની મૂર્તિ કાપી નાખી ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી. પણ ઊંચ સ્થાનો દૂર કરવામાં આવ્યા નહીં. તો પણ આશાના સર્વ દિવસો ભર તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. તે તેના બાપની અર્પણ કરેલી વસ્તુઓ તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપું તથા સોનું તથા વાસણો યહોવાના મંદિરમાં લાવ્યો. આશા તથા ઇસરાયલના રાજા બાઅસાની વચ્ચે તેમના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલતો હતો. ઇસરાયલના રાજા બાસાએ યહૂદિયાની સામે ચઢાઈ કરીને રામા બાંધ્યું. એ માટે કે યહૂદિયાના રાજા આશાની તરફ તે કોઈને આવજા કરવા દે નહીં. પછી યહોવાના મંદિરના ભંડારમાં તથા રાજાના મહેલના ભંડારમાં બાકી રહેલું સઘળું રૂપું તથા સોનું આશાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું અને આશા રાજાએ તેમને દમસ્કમાં રહેનારા આરામના રાજાની એટલે હેજિયોના દીકરા તાબ્રીમોના દીકરા બેન હદાદની પાસે મોકલીને કહાવ્યું કે મારી તથા તારી વચ્ચે ને મારા બાપની તથા તારા બાપની વચ્ચે કરાર થયેલો છે. જો મેં તારે સારું રૂપા ને સોનાની ભેટ મોકલી છે, ચાલ ઇસરાયલના રાજા બાઅસા સાથેનો તારો સમતોળ કે તે મારી પાસેથી જતો રહે. અને બેન હદાદે આશા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇસરાયલના નગરો સામે મોકલીને ઇયોન દાન આબેલ બેત માખા તથા આખા નપ્તાલી દેશ પર હુમલો કર્યો. બાસાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું કે તે રામા બાંધવાનું પડતું મૂકીને તિર્સામાં રહ્યો. પછી આશા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પીટાવ્યો. કોઈને છૂટ આપવામાં આવી નહીં. તેઓ રામાના પથ્થર તથા લાકડાના જે વડે બાસાએ બાંધ્યું હતું તે ઉઠાવી લાવ્યા અને તે વડે આશા રાજાએ બિન્યામીનનું ગેબા તથા મિસ્પા બાંધ્યા. આશાના બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો તથા તેણે જે કર્યું તે સર્વ તથા તેણે જે નગરો બાંધ્યા તે યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પણ તેની વૃદ્ધ અવસ્થામાં તેના પગના દર્દ થયું અને આશા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોશાફાટે રાજ કર્યું. યહૂદીઓના રાજા આશાના બીજા વર્ષની યરોબામનો દીકરો નાદાબ ઇસરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇસ્માયેલ પર બે વર્ષ રાજ કર્યું. ઇસરાયેલ પર બે વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે પોતાના બાપના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇસરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો અને ઈસાખાનના ઘરના આહિયાના દીકરા બાસાએ તેની વિરુદ્ધ બંધ કર્યું અને બાસાએ તેને પલિસ્તીઓના ગિબથોન પાસે માર્યો. કેમ કે નાદાબ તથા સર્વ ઇસરાયેલ ગિબથોનને ઘેરો ઘાલતા હતા. યહૂદિયાના રાજા આશાને ત્રીજે વર્ષે બાસાએ મારી નાખીને તેની જગ્યાએ રાજ કરવા માંડ્યું. તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરના સર્વને મારી નાખ્યા. યહોવા પોતાના સેવક શિલોની અહિયા હસ્તક જે વચન બોલ્યો હતો તે પ્રમાણે તેણે યરોબામના કુટુંબનો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ પ્રાણીને તેણે જીવતા રહેવા દીધા નહીં. જે પાપ યરોબામે કર્યા હતા તથા જેથી તેણે ઇસરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે ને જે રોષ તેણે ઇસરાયેલના દેવ યહોવાને ચડાવ્યો હતો તે રોષને લીધે એમ થયું. હવે નાદાબના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇસરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને આશા તથા ઇસરાયેલના રાજા બાસાની વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ જારી રહ્યો હતો. યહૂદિયાના રાજા આશાને ત્રીજે વર્ષે અહિયાનો દીકરો બાસા તિસહાર્સમાં તથા ઇસરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 24 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે યરોબામના માર્ગમાં ને તેના જે પાપ વડે તેણે ઇસરાયેલ પાસે પાપ કરાયું હતું તેમાં ચાલ્યો. પ્રભુ તેનો વાંચેલા વચન પર આશીર્વાદ આપો.
ચાલુ રાજા 16. હવે બાસા વિરુદ્ધ હનનના દીકરા યહુ પાસે યહોવાનું વચન એવું આવ્યું કે મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચડાવીને મારા ઇસરાયેલ લોક પ્રધિકારી ઠરાવ્યો, પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે ને તે મારા ઇસરાયેલ લોક પાસે પાપ કરાવીને તેના પાપથી મને રોષ ચડાવ્યો છે. માટે જો હું બાસાને તથા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ ને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ. બાસાનો જે માણસ નગરમાં મરશે તેના કૂતરા ખાશે અને તેનો જે માણસ ખેતરમાં મરશે તેને વાવીચર પક્ષીઓ ખાશે. હવે બાસાના બાકીના કૃત્યો તેણે જે કંઈ કર્યું તે તેનો પરાક્રમ એ સર્વ ઇસરાયેલના રાજાઓના કાળુસ્તા પુસ્તકમાં લખેલા નથી શું? અને બાસા પોતાના પુત્રો સાથે ઊંઘી ગયો ને તેને તિર્સામાં દાટવામાં આવ્યો. તેના દીકરા એલહાએ તેની જગ્યાએ રાજ કર્યું. વળી બાસાએ યહોવાની દ્રષ્ટિએ સગળી દુષ્ટતા કરી યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથના કામથી તે રૂસ ચડાવ્યો. તેને લીધે તેણે પેલાને મારી નાખ્યો. તેને લીધે તેની વિરુદ્ધ તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનનના દીકરા યહુ પ્રબોધક પુસ્તક ઉપર પ્રમાણે આવ્યું હતું. યહુ જ્યારે રાજા આશાને 26મા વર્ષે બાસાનો દીકરો એલા તિર્સામાં ઇસરાયલ પરાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેનો ચાકર જીમરી, જે તેના રથોના અડધો ભાગ પર નાયક હતો, તેણે તેને યુદ્ધ બંધ કર્યું. હવે તે તિરસામાં હતો ને તિરસામાં તેના ઘરનો કારભારી આરસા નામ એક જણ હતો. તેના ઘરમાં પીને તે ચકચૂર થયો હતો. નેવું તેના રાજા આરસાને 27મી વર્ષે ચીમરી અંદર જઈને તેને મારીને તેનો પ્રાણ લીધો અને તેની જગ્યાએ રાજ કર્યું. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પોતાના રાજ્યાસન પર બેઠો કે તરત એમ થયું કે તેણે બરાસાના કુટુંબના સર્વને મારી નાખ્યા ને તેના સગાને કે તેના મિત્રોનો એક પુત્ર તેને રહેવા દીધો નહીં. એમ બાસાના સર્વ પાપ તથા દીકરા એલાના પાપ જે તેઓએ કરીને જે વળે તે ઇસરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યર્થતાઓથી ઇસરાયલના દેવ યહોવાને રૂસ ચડાયો. તેને લીધે યહોવા પોતાનું જે વચન યહોવા પ્રબોધક દ્વારા બાસાની વિરુદ્ધ બોલ્યો હતો તે પ્રમાણે જીમરીએ બાસાના આખા કુટુંબનો નાશ કર્યો. હવે એલાના બાકીના કૃત્યો હતા તે જે કંઈ કર્યું તે સર્વ ઇસરાયલના રાજાના કાળવૃષ્ણના પુસ્તકમાં લખેલા નથી. શું યહુદાના રાજા આસાને 27મા વર્ષે જીમરીએ તિરસામાં 7 દિવસ રાજ કર્યું. હવે લોકોએ પલિસ્તરના ગિબથોનની સામે છાવણી નાખી હતી. છાવણીમાંના લોકોએ સાંભળ્યું કે જીમરીએ બંધ કર્યું છે અને રાજાને પણ મારી નાખ્યો છે. તેથી સર્વ ઇસરાયલીઓએ તે જ દિવસે છાવણીમાં સેનાપતિ ઓમરીને ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. ઓમરીએ તો તેમની સાથે સર્વ ઇસરાયલીઓએ ગિબથોન આગળથી ઉપડી જઈને તિરસાને ઘેરો ઘાલ્યો. ચીમરીએ જોયું કે નગર પર નગર સર કરવામાં આવ્યું છે ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો ને મહેલને આગથી સળગાવીને મૂકીને પોતે અંદર બળી મૂકો. યરોબામના માર્ગમાં તે ઇસરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં ચાલવાથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરી દે. તેણે જે જે પાપ કર્યા તેને લીધે તે મૂકો. હવે ચીમરીના બાકીના કૃત્યો તેણે કહેલા રાજદ્રોહ તે ઇસરાયલના રાજાઓના કાળવૃષ્ણના પુસ્તકમાં લખેલા નથી. શું આ વેળા ઇસરાયલ લોકો 2-3 પડ્યા. અડધા ભાગના લોક ગિનાતના દીકરા તિબનીને રાજા ઠરાવ સારું તેની કુમકે ગયા. અડધા ભાગના ઓમરીની કુમકે ગયા. પણ ઓમરીની કુમકે ગયેલા લોકોએ ગિનાતના દીકરા તિબનીની કુમકે ગયેલા લોકો પર જીત મેળવી એમ તિબની મરણ પામ્યો અને ઓમરીએ રાજ કર્યું. યહુદ્યાના રાજા આસાને 31મા વર્ષે ઓમરી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ રાજ કર્યું. તિરસામાં તેણે 6 વર્ષ રાજ કર્યું. તેણે સેમેર પાસેથી સમરણ પર્વત 2 તાલંત રૂપો આપીને ખરીદી કર્યો અને તે પર્વત પર તેણે નગર બાંધ્યું. પોતે બાંધેલા નગર નામ તેણે તે પર્વતના માલિક સેમેરના નામ પરથી સમરણ પાડ્યું. અમરી એવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેને અગાઉના સર્વ કરતા તે વિશેષ દૃષ્ટતાથી વર્ત્યો કેમ કે નાબાટના દીકરા યરોબામના સર્વ માર્ગમાં તથા જે તેના જે પાપ વળે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવીને તેની વ્યર્થતાઓથી ઇસરાયલના દેવ યહોવાને રૂસ ચડાવ્યો તેમાં તે ચાલ્યો. હવે ઓમરીના કરેલા બાકીના કૃત્યો તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇસરાયલના રાજાના કાળવૃષ્ણના પુસ્તકમાં લખેલા નથી. શું ને ઓમરી પોતાના પિતાને સંગી ગયો ને તેને સમરણમાં દાટવામાં આવ્યો અને ત્યાં ઠેકા ત્યાં દીકરા આહાબે રાજ કર્યું. યહુદ્યાના રાજા આસાને 38મા વર્ષે ઓમરી દીકરો આહાબ ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો અને ઓમરીના દીકરા આહાબે સમરણમાં ઇસરાયલ પર 22 વર્ષ રાજ કર્યું અને અમરીના દીકરા આહાબે તેની પહેલાના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને એમ થયું કે નબાટના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું એ તો જાણે એને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદ્ધિઓના રાજા યફથાઅલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો ને તેણે જઈને બાળની સેવા કરી અને ભક્તિ કરી. ત્યાં સમરણમાં બાળનું જે મંદિર બાંધ્યું હતું તેઓ તેના બાળને માટે વેદી ઊભી કરી. વળી આહાબે આશેરા મૂર્તિ બનાવી અને આહાબે તેની અગાઉના ઇસરાયલના સર્વ રાજાઓ કરતા ઇસરાયલના દેવ યહોવાને રોષ ચડે તેવું હજી વિશેષ કર્યું. તેના દિવસોમાં બેથેલી હિલી એ હિયેલે એરુખો બાંધ્યું અને તેના જ્યેષ્ઠ પુત્ર અબિરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવાનું પોતાનું જે વચન નુના દીકરા એવો શાસ્ત્રક બોલ્યો તે પ્રમાણે થયું.
પહેલો રાજા અને 17મો અધ્યાય. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિસ્બી એલિયાએ આહાબને કહ્યું કે ઈસરાયલનો દેવ યહોવા જેની સમક્ષ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓશ તથા વરસાદ કેવળ મારા કહ્યા પ્રમાણે જ પડશે. અને યહોવાનું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિત નાળા પાસે સંતાઈ રહે અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો અને હવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરિત નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળો સુકાઈ ગયો, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઊઠ ને સીદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને સારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે ઉઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જો એક વિધવા સ્ત્રી લાકડા વીતી હતી. તેણે તેને હાથ મારીને કહ્યું કે કૃપા કરીને મારી પીવા સારું વાસણમાં થોડું પાણી લઈ આવ. અને તે લાવવાની જતી હતી એટલામાં તેણે તેને હાથ મારીને કહ્યું કે કૃપા કરીને મારે સારો તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે અને જો બે લાકડા વીણી લાવી છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયાએ તેને કહ્યું કે બીમા જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. કેમ કે ઈસરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જઈને એલિયાના કહેવા મુજબ અને તેણીએ તેણીના ઘરનાને ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેદો થઈ રહ્યો ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. એ બીનાઓ બન્યા. બીનાઓ પછી એમ બન્યું કે તે સ્ત્રીનો એટલે તે ઘરની તણિયાળીનો દીકરો માંદો પડ્યો અને તેનો મનવાળ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહીં. તેણે એલિયાને કહ્યું કે હે ઈશ્વર ભક્ત, તારે મારે શું છે? શું તું મારા અપરાધનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા સારો મારી પાસે આવ્યો છે? તેણે તેને કહ્યું, તારો દીકરો મને આપ. તેણે તેની ગોદમાંથી તેને લીધો અને ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર તેને સુવડાવ્યો. તેણે યહોવાને વિનંતી કરી કે હે મારા દેવ, જે વિધવાને ત્યાં હું ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર તે આપત્તિ આણી કે. પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી કે હે મારા દેવ યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછળ આવવા દે. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે જીવતો થયો. અને એલિયા છોકરાને લઈને માળ પરની ઓડીમાંથી નીચે ઘરમાં લાવ્યો ને એને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું કે તારો છોકરો જીવતો છે. અને તે સ્ત્રી એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.
હેલો અંકલ.
હેલો,
યા ઓલિવર અંકલ, સ્ટાર 6 દબાવીને અનમ્યુટ કરજો યાર, મ્યુટ કરજો. કઈક સ્ટાર 6 માં કદાચ પ્રોબ્લેમ હોય. હેલો,
હેલો,
યા અંકલ,
હવે સંભળાય છે?
યા સંભળાય છે, વાંચો. યા
વાંચવું હવે?
ચોક્કસ.
ઓકે. રાજાઓનું પ્રથમ પુસ્તક 18મો અધ્યાય. ઘણા દિવસ પછી એમ થયું કે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી કે તું જઈને આહાબને દેખાડે અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. અને એલિયા આહાબને દેખાવ દેવા ગયો. તે વખતે સમરણમાં સખત દુકાળ હતો અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીસો હતો, કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ 100 પ્રબોધકોને લઈને 50-50 ની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું. આહાબે ઓબાદ્યાને કહ્યું કે આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ ના આગળ જા, કદાપી આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા કચ્છના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધા જાનવર કોઈ ન બેસીએ. માટે આખા દેશમાં ફરી વળવા સારું તેઓએ માહે માહે તેના ભાગ પાડી લીધા. આહાબ એક તરફ ગયો, એકલો ગયો, ને ઓબાદ્યા બીજી તરફ એકલો ગયો. અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ એલિયાસ તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાંગ ધરવાન પ્રણામ કરીને પૂછ્યું કે હે મારા મુરબ્બી એલિયા, એ શું તું છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તે હું છું. જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે. તેણે કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે કે તું મને મારી નાખો? સારું, આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છે છે. તારા દેવ યહોવાના જીવના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય. અને જ્યારે તેઓએ કહ્યું કે તે અહીં નથી ત્યારે તું તેઓને નથી મળ્યો. એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને કવડાવ્યા. અને હમણાં તું કહે છે કે જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને હું તારી પાસેથી ગયો કે તરત એમ બનશે કે યહોવાના હાથમાં હું ન જાણું ત્યાં તને લઈ જશે અને હું જઈને આહાબને ખબર આપું કે તું તેને ન મળે તો તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું. ઇઝબેલ યહોવાના પ્રબોધકને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળી. છું અને હમણાં તું કહે છે કે જ્યાં તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને તે મને મારી નાખશે. એલિયાએ કહ્યું કે સૈન્યનો યહોવા કે જેની આગળ હું ઉભો રહું છું તેના જીવના સમ કે હું નક્કી આ તેને દેખા દઈશ. આથી ઓબાદ્યા જઈને આહાબને મળ્યો, એને ખબર આપી અને આહાબ એલિયાને મળવા ગયો. આહાબે એલિયાને જોયો ત્યારે એમ થયું કે આહાબે તેને કહ્યું કે હે ઈસરાયલ દુઃખના, એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો કે મેં તો ઈસરાયલને દુઃખ દીધું નથી પણ તે તથા તારા બાપના કુટુંબે તો દીધું છે, કેમ કે તમે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે ને તે બાળ એમની ઉપાસના કરી છે. તો હવે માણસ મોકલીને સર્વ ઈસરાયલને તથા બાળના 450 પ્રબોધકોને પહેલી મેચ પર જમનારા અશેરા દેવીના 400 પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકઠા કર. તેથી આહાબે સર્વ ઈસરાયલ પુત્રો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા. અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે થતું પછું રહેશો? જો યહોવા દેવ હોય તો તેને અનુસરો, પણ જો બાલ દેવ હોય તો તેને અનુસરો. અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં. પછી એલિયાએ લોકોને કહ્યું કે હું એકલો જ યહોવાનો પ્રબોધક નક્કી રહ્યો છું, પણ બાલના પ્રબોધકો તો 450 છે. તો અમને બે ગોથા આપો. અને તેઓ પોતાને સૌ એક ગોથો પસંદ કરીને એના કાપીને ટુકડા કરે ને તેને લાકડા પર મૂકે ને તળે આગ ન મૂકે. અને હું બીજો ગોથો તૈયાર કરીને તેને લાકડા પર મૂકીશ ને તળે આગ નહીં મૂકું. અને જો અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ. અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ દેવ માનવો. સર્વ લોકોએ ઉત્તર આપ્યો કે એ વાત તો ઠીક છે. અને એલિયાએ બહાલના પ્રબોધકોને કહ્યું, તમે તમારે સૌ ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો. અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ તને કંઈ પણ આગ અગ્નિ મૂકતા નહીં. જે ગોધો તમને આપવામાં આવ્યો છે તે લઈને તેઓ તૈયાર કર્યો. અને બાળને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી કે હે બાળ, અમને ઉત્તર આપ. પણ કઈ વાણી થઈ નહીં ને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેધી બાગમાં આવી હતી તેની આસપાસ તેઓએ કુદાકુદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું કે મોઢેથી પોકારો, કેમ કે તે દેવ છે. એ તો વિચારમાં ગોથાયેલો હશે, એકાંતમાં હશે કે મુસાફરીમાં હશે, કે કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ. તેઓએ મોઢેથી પોકાર કર્યો અને પોતાની રીત પ્રમાણે પોતાને તલવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનો અર્પણ ચલાવવાની વેળા સુધી તેઓએ પ્રબોધ કર્યા કર્યો, પણ કઈ વાણી થઈ નહીં, તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે મારી પાસે નજીક આવો, અને સર્વ લોકો તેની પાસે નજીક ગયા, અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેને સમારી. અને યાકૂબ, જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇસ્રાયલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થર લીધા યહોવાના નામે વેદી બાંધી, અને બે માપ બી માં એવડી ખાય તેને વેદીની આસપાસ ખોદાવી. તેને લાકડા સીચ્યા અને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો. તેને કહ્યું કે 4 માટલા પાણી ભરો, ને તે ધાન્યાર પર તથા લાકડા પર રેડો. પછી તેને કહ્યું કે બીજી વાર એમ કરો, અને તેઓ બીજી વાર એમ કર્યું. તેને કહ્યું ત્રીજી વાર એમ કરો, અને તેઓ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેને ખાઈ પણ પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાની વેળા એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો કે હે ઇબ્રાહીમ, ઇસાક તથા ઇસ્રાયલના દેવ યહોવા, તું ઇસ્રાયલમાં દેવ છે ને હું તારો સેવક છું, ને મેં તારે કહેવાથી આ સકરું કર્યું છે, કેમ આજે જાણવા દે. હે યહોવા, મારું સાંભળ, મારું સાંભળ, કે આ લોકો જાણે કે હે યહોવા તું દેવ છે, અને તેઓના હૃદય પાછા ફેરવા છે. તારે યહોવાના અગ્નિ પડીને દહન્યાર પણ લાકડા પથ્થર તથા ધૂળ વાળીને ભસ્મ કર્યા, ને જે ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા, અને તેઓ કહ્યું કે હે યહોવા, કહ્યું કે યહોવા એ જ દેવ છે, યહોવા એ જ દેવ છે. અને એલિયાએ તેમણે કહ્યું કે બાળના પ્રભુત્વને પકડો, તેઓમાંથી એકને નાસી જવા દેશો નહીં. તેઓએ તેમને પકડ્યા, અને એલિયાએ તેમને કિશોર નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા. પછી એલિયાએ આબને કહ્યું કે ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. માટે આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો, અને એલિયા કારમેલના શિખર પર ચડી ગયો, અને જમીન પર નીચે નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું, અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેને કહ્યું કે ફરી 7 વાર જા, અને 7મે વખતે એમ થયું કે તેને કહ્યું કે જો માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ, કે વરસાદ તને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુ ચંદ્રાયું, અને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને ઇઝેલ ગયો, અને યહોવાનો વાત એલિયા પર હતો. એ પોતાની કમર બાંધીને આહાબની આગળ ઇઝરાયલની ભાગોળ સુધી દોડ્યો. ઈશ્વર પોતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.